તારીખ 31/10/1985 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 12, પાના નંબર 6.
જે કોઈ જીવ મોક્ષની ભૂમિકામાં ઉત્પન્ન થતા કોઈ પણ પ્રકારના સ્વભાવમાં સંતુષ્ટ થાય છે, અર્થાત એનો અર્થ કર્યો છે મોક્ષની ભૂમિકામાં અનેક પ્રકારના યથાસંભવ સ્વભાવ આવે છે, તેમાંથી કોઈ પણ પ્રકારના સ્વભાવમાં સંતુષ્ટ થાય એટલે શું એનો અર્થ કર્યો છે. સૂક્ષ્મ અર્થ છે આ, સ્થૂળપણે સંતોષ વ્યક્ત ન કરે પણ તેને ગણતરીમાં રાખે, એની ગણના એને રહે તો એ સંતોષનો જ એક પ્રકાર છે. જે કોઈ સ્વભાવ થાય એની ગણના રહે, સંખ્યાથી અથવા સમયથી અથવા તારતમ્યતાથી, એટલે ક્વોલિટી છે, ક્વોલિટી ક્વોન્ટિટી અથવા સમય, કે આટલું વાંચન થાય છે અથવા નિયમિત શ્રવણ કરું છું, તત્વ શ્રવણ, તત્વ વાંચન અથવા અમુક કેટલીક ક્રિયાઓ હું કરું છું, એવી કોઈ પણ ક્રિયાના નિમિત્તે, આ પણ ક્રિયા છે, વાંચન શ્રવણની પણ ક્રિયા છે અને એ સિવાયની પણ અનેક પ્રકારની શુભોપયોગની ક્રિયા, તેમાં અમુક ક્રિયા હું કરું છું, એવી જો ગણતરી થાય, ગણના થાય તો એ સંતોષનો એક પ્રકાર છે. સંતોષનો પ્રકાર છે એ અપાત્રતાની નિશાની છે અથવા ત્યાં પાત્રતાનો અભાવ છે એમ નિશ્ચિત થાય છે, અથવા એવી જે ગણના થાય છે ત્યાં દર્શન મોહ પ્રબળ થાય છે, ચારિત્ર મોહ મંદ હોય છે, એટલે કષાય મંદ હોય છે પણ દર્શન મોહ ત્યાં પ્રબળ થાય છે. અહીંયા પાત્રતાથી વિરુદ્ધ ભાવ એટલા માટે એને ગણ્યો છે કે ત્યાં દર્શન મોહની તીવ્રતા થાય છે. તત્વજ્ઞાનનું વાંચન કરે, સામાન્યપણે તત્વજ્ઞાનનું વાંચન દર્શન મોહ મંદ થવાનો, તત્વજ્ઞાનનું શ્રવણ દર્શન મોહ મંદ થવાનો નિમિત્ત હોવા છતાં જો એમાં સંતુષ્ટ થાય અથવા એની ગણતરી થયા કરતી હોય જાણે અજાણે તો ત્યાં દર્શન મોહ મંદ થવાને બદલે દર્શન મોહ તીવ્ર થાય છે. એટલે એ પાત્રતાની બહાર લીધું છે. બહારની ક્રિયા મોક્ષને યોગ્ય છે કે તત્વજ્ઞાનનું શ્રવણ, તત્વજ્ઞાનનું વાંચન અથવા કેટલીક શુભયોગની શુભોપયોગની ક્રિયાઓ, એમાં પૂજા ભક્તિ દેવગુરુ શાસ્ત્ર પ્રત્યેની અર્પણતા અને બીજા પણ અનેક પ્રકારના વ્રતાદિના પરિણામ પણ સંભવિત છે. આ પોઈન્ટ સમયસારના પુણ્યપાપ અધિકારની 154 ગાથામાં અમૃતચંદ્રાચાર્ય ઉચ્ચારેલ છે. ત્યાં દ્રવલિંગી નો દ્રષ્ટાંત લીધો છે. દ્રવલિંગી મુનિને ઘણી શુભોપયોગની ક્રિયા છે અને અશુભ યોગની ક્રિયા એને નથી, તો પણ તે કર્મચેતનામાં સંતુષ્ટ થયો થતો એ વાત લીધી છે. વાસુદેવજીના કર્મચેતના એટલે કોઈને કોઈ પ્રકારના મંદ રાગ અથવા કષાયની મંદતાના પરિણામમાં કર્તૃત્વમાં ઉત્સુક છે, કર્તૃત્વમાં સંતુષ્ટ છે, ત્યારે એને ચારિત્રમો અત્યંત મંદ થયો હોવા છતાં એને દર્શનમો તીવ્ર થયો છે અને તેથી તે મોક્ષ માર્ગમાં આવતો નથી. આટલી કષાયની મંદતા હોય તો પણ મોક્ષ માર્ગમાં એનો પ્રવેશ થતો નથી. એનું કારણ દર્શન, ત્યાં મંદ થવાને બદલે ઘટવાને બદલે વધવાની પરિસ્થિતિ ધારણ કરે છે. શ્રદ્ધાનો તો કોઈ ગુણ જ એવો છે કે અનંત શક્તિ સહિત પરિણમે છે. ઊંધો પરિણમે તો શક્તિ ઘણી પૂરી, સવળો પરિણમે તો પણ શક્તિ પૂરી. એટલે એ પહેલું ગુણસ્થાન ત્યાંથી છૂટતું નથી અને મોક્ષ માર્ગની દિશામાં જીવનો વિકાસ થતો નથી. પાત્રતા તો ચોથું ગુણસ્થાન આવ્યા પહેલા પણ થોડોક વિકાસ બતાવે છે મોક્ષતાનો, કે જે ચોથા ગુણસ્થાનમાં આવવાને લાયક થાય છે, યોગ્ય થાય છે. એવી જે ફેરફારની પરિસ્થિતિ થઈ, સંસાર માર્ગ છોડવાનો અને મોક્ષ માર્ગને પકડવાનો જે ફેરફાર થવાની આંતરિક પરિસ્થિતિ ઊભી થઈ, એનું બીજું નામ પાત્રતા છે. મુખ્ય તો એ છે કે એને શરૂઆત પૂર્ણતાને લક્ષ્ય કરી હોય તો સંતુષ્ટ ન થાય. એક, કેમ કે એને તો પરિપૂર્ણ શુદ્ધ થવું છે ને, હજી તો શુદ્ધિની શરૂઆતે થઈ નથી, જગનની અનંતમય ભાગની શુદ્ધિ પણ. બીજું, જેને આત્મભાવના છે એટલે સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે, એ પણ સંતુષ્ટ થતા નથી. એને એમ થાય છે કે કષાય ભલે ઘણો મંદ હો પણ અનુભવ કેમ નથી. જે ચીજ માટે મારે આ ક્ષેત્રમાં, આ દિશામાં, આ પ્રયત્નમાં, આ પરિશ્રમમાં વર્તવાનું થાય છે, એ ચીજ તો મળતી નથી. બીજી ચીજથી મારે તો પ્રયોજન નથી. જેને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે એને ભાવના એને કહીએ કે જેને એ સિવાય બીજી ચીજ ખપે નહીં. અણખપતી ચીજ આવે એમાં સંતુષ્ટ થઈ જાય એનો અર્થ કે હજી ભ્રાંતિ દ્રઢ થઈ છે, ભ્રાંતિ દ્રઢ છે ત્યાં, એમ થયું નથી. કે એ કાળે એવી કઈ ગણતરી થાય છે ત્યારે તેણે તે કાળે તે કાર્યમાં સર્વસ્વ માન્યું છે. એને ખ્યાલ નથી કે મેં સર્વસ્વ માન્યું છે, પણ એનાથી તે સર્વસ્વ મનાઈ ગયું છે. જ્યાં અસંતુષ્ટ થવું જોઈએ ત્યાં સંતુષ્ટ થયો, એ ઉલટી પ્રક્રિયા થઈ છે. બીજી રીતે જોઈએ તો ત્યાં તો એને અસંતુષ્ટ થવાનું કારણ હતું કે હજી અનુભૂતિ જોઈએ છે, અનુભવ જોઈએ છે, જે સ્વરૂપનો આનંદ જોઈએ છે અને શાંતિ આત્માની જોઈએ છે એ તો મળતી નથી. બીજા ભાવોથી મારે શું પ્રયોજન છે? અસંતુષ્ટ થવો જોઈએ અને તેની લગ્નિ વધારે તીવ્ર થવી જોઈએ સ્વરૂપ પ્રાપ્તિ માટે. એના માટે સંતુષ્ટ થાય એટલે એને ત્યાં અટકી જવાનું થાય. ચાલો આટલું તો કરીએ છીએ, આપણી શક્તિ છે એટલું તો કરીએ છીએ, છેવટે કાંઈ નહીં તો આપણી શક્તિ છે એટલું આપણે કરી શકીએ છીએ, પછી તો જયારે જે થવાનું છે ત્યારે તે થશે. અત્યારે પર્યાય નો ક્રમ નહીં હોય, ગમે તે રીતે સંતોષ પકડી લઈએ છે અથવા સમાધાન કરી લઈએ છે. સિદ્ધાંતને પણ વિપરીત પ્રકારે, અનુચિત પ્રકારે આગળ લઈને જે કાંઈ સમજણમાં સિદ્ધાંતો આવ્યા છે એમાં કોઈને કોઈ સિદ્ધાંત પકડીને પણ સંતોષ પકડે છે અથવા અટકી જાય છે આગળ વધતો. એ પાત્રતા બહારનું તત્વ છે, પાત્રતા બહારનો વિષય છે. એ પાત્રતા વાળાને યોગ્યતામાં એવું બનતું નથી. તેને તે કાર્યમાં સર્વસ્વ માન્યું છે તેથી તેનો વિકાસ થઈ શકતો નથી. તેથી શું થાય છે કે એનો વિકાસ થવા બંધ થઈ જાય છે અથવા એ રોકાઈ જાય છે, અથવા સાચી વિધિ તેને પ્રાપ્ત પણ થતી નથી, વિધિથી વંચિત રહી જાય છે. મોટું નુકસાન એ થાય છે કે જે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં આવીને એને અંતર્મુખ થવાની વિધિ પ્રાપ્ત થવી જોઈએ, એની સૂઝ આવવી જોઈએ, એ જીવ જો સંતુષ્ટ થાય તો દર્શન મોહ તીવ્ર થવાની લીધે વિધિ એને પકડાતી નથી. વિધિનો વિષય કદાચ એની સામે પણ આવે શાસ્ત્રમાંથી અથવા વક્તવ્યમાંથી, શ્રવણમાંથી અથવા વાંચનમાંથી, તો પણ એને પ્રાપ્ત થતી નથી. કેમ કે એને વિધિ પકડાતી નથી, વિધિ સમજાતી નથી. અને એનું કારણ દર્શનનું બળવાનપણ છે. એટલે વિકાસ તો થઈ શકતો નથી પણ વિધિ પણ તેને પ્રાપ્ત થતી નથી. આ બહુ મોટું નુકસાન છે. વર્તમાન પર્યાયમાં સમ્યક દ્રષ્ટિ સાધકને પર્યાય દ્રષ્ટિનો અભાવ હોવાથી, સમ્યક દ્રષ્ટિને તો દ્રવ દ્રષ્ટિ હોવાની લીધે અને પર્યાય દ્રષ્ટિનો અભાવ હોવાથી પૂર્ણતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સંતોષ થતો જ નથી. સમ્યક દ્રષ્ટિને તો શુદ્ધિ થાય થઈ છે, શુદ્ધિ થઈને પછી ઉપર ઉપરના ગુણસ્થાનમાં જાય તો શુદ્ધિ વધતી જાય છે, તો પણ એને કોઈ પણ શુદ્ધિની વૃદ્ધિના કોઈ પણ તબક્કામાં કોઈ પણ ગુણસ્થાનમાં એને ક્યાંય પણ સંતોષ થતો જ નથી. કેમ કે સંતોષ થયો એ તો દર્શન મોહના વિદ્યમાનપણાને સૂચવે છે. સમ્યક દ્રષ્ટિને તો દર્શન મોહનો અભાવ થયો છે એટલે સંતોષ થવાનો પ્રકાર જ ખલાસ થાય છે. એક તો એનું કારણ એ છે કે એને ભાવનામાં પૂર્ણતા છે, પૂર્ણ શુદ્ધિ છે. અંતર અવલંબનમાં એને જે દ્રવનું અવલંબન છે એ પણ અનંત અનંત શુદ્ધતાવાળું છે, જેથી તેને મોક્ષ માર્ગની અલ્પ શુદ્ધિ, ભલે વધેલી શુદ્ધિ હોય, વૃદ્ધિગત થયેલી શુદ્ધિ હોય નિશ્ચય મોક્ષ માર્ગની, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની, તો પણ તે અલ્પ જ છે. પૂર્ણ શુદ્ધિની પાસે તો અનંતમાં ભાગે છે. એટલે એને ક્યાંય સંતોષ થવાનું બનતું જ નથી, ક્યાંય એને સંતોષ થતો જ નથી. જ શબ્દ લીધો છે, સુખ પૂરું જોયું ને, દ્રવ્યની અંદર જે અનંત સુખ ભર્યું છે તો અહીંયા તો અલ્પ પ્રગટ થયું છે, ત્યાં સંતોષ કેમ પામે? જેને પૂરું જોયું એને અધૂરામાં કેમ સંતોષ થાય? નાનું છોકરું હોય અને તરબૂચની બે ચાર ચીરમાંથી નાની ચીર આપો જોઈએ તો આપશો એનો સંતોષ નથી થતો. એને આ નહીં જોઈએ, મારે આ જોઈએ એમ કહેશે. એનો અર્થ શું? એને મોટી જોઈ છે. તો અહીંયા જેને પૂર્ણ દ્રવ પરિપૂર્ણ શુદ્ધ જોયું એને અનંતમય ભાગે જે શુદ્ધિ મોક્ષ માર્ગમાં વ્યક્ત થઈ, પ્રગટ થઈ, એમાં એ સંતોષ કેમ પામે? કે એમાં એ સંતોષ પામતા નથી, એને સંતોષ થતો જ નથી, એ પ્રકારમાં એ કદી આવતા જ નથી. એટલે પછી ત્યાં એ સમ્યક દ્રષ્ટિને દ્રષ્ટિ પૂરી વ્યક્ત થઈ છે તો પણ નહીં, જ્ઞાન ગમે તેટલું બાર અંગનું જ્ઞાન થાય તો પણ નહીં, અને ચારિત્રમાં મુનિદશાનું ચારિત્ર એને હોય તો પણ મોક્ષ માર્ગના ગુણસ્થાનમાં, કોઈ ગુણસ્થાનમાં, છઠ્ઠું વિકલ્પ વાળું ગુણસ્થાન છે, સાતમેથી તો વિકલ્પ નથી, પણ ક્યાંય એને સંતોષ થવાનો પ્રકાર ઉત્પન્ન થતો નથી. ફક્ત પર્યાય દ્રષ્ટિમાં મિથ્યા દ્રષ્ટિને જ કોઈને કોઈ પ્રકારે સંતોષવાનું બને છે. તે પણ કોણ છે બને સંતોષાય છે? કે જેનામાં પાત્રતાનો અભાવ છે તે કોઈને કોઈ પ્રકારે સંતોષાય છે. પાત્ર જીવ પણ સંતોષાતો નથી. જેમ જ્ઞાની સંતોષાય નહીં, એમ જ્ઞાનીના માર્ગે ચાલવા તૈયાર થયો એ પણ સંતોષાય. બેના લક્ષણ દશાફેર હોવા છતાં મળતા આવે છે, કેમ કે એ એની દશાની નજીક આવ્યો છે, એ પામવાની તૈયારી વાળો થયો છે. માટે પરંતુ યથાર્થ પાત્રતા વાળો મુમુક્ષુ મિથ્યા દ્રષ્ટિને સંતોષાવાનું બને છે, પણ મિથ્યા દ્રષ્ટિમાં પરંતુ કઈને આટલો ભેદ પાડ્યો છે? ભલે પાત્રતા વાળો જીવ સમ્યક દ્રષ્ટિ નથી, તો પણ યથાર્થ પાત્રતા વાળો મુમુક્ષુ ક્યાંય પણ સંતોષાય જતો નથી. એ ફેર પડે છે એના આ ફરક પડ્યો, યથાર્થતામાં ફરક પડ્યો. શરૂઆતથી તે આવા પ્રકારની ભૂલથી બચી જાય અને સતની ઊંડી જિજ્ઞાસા તેને હોવાથી તેનો પ્રયત્ન યથાર્થ પ્રકારે ચાલે છે. એક તો ભૂલ થવાનું અવરોધક કારણ એને ઉત્પન્ન થાય યથાર્થ પાત્રતા વાળાને, સાથે સાથે એની જિજ્ઞાસા ઊંડી જિજ્ઞાસા હોવાથી તેનો પુરુષાર્થ પણ યથાર્થ પ્રકારે ચાલે છે. ભાવના પૂર્ણ થવાની હોવાથી જેને જેટલું મોટું મોટા લાભનો પ્રકાર હાંસલ કરવો છે એનો ઉપાડ પણ એના પ્રમાણમાં જેને આવે. જેને મોક્ષ જોઈએ છે એને મોક્ષ માટેનો ઉપાડ આવે. જેને ફક્ત અમુક ક્રિયાપૂર્તિ જ મર્યાદા છે, બસ મારે આટલું કરી છૂટવું છે, એનો ઉપાડ એ પ્રકારથી આવશે. એટલે આખો પ્રકાર અને એ પ્રકારમાં આવતી જે તેજી છે એ તેજીમાં પણ ફરક પડે છે. હા, પુરુષાર્થ છે એનો ઉપાડ એ પ્રકારે ચાલે છે અને છેવટે તેની પરિણતિ સરળ થઈ, આત્મસન્મુખ થઈ, આત્મામાં પરિણમે તે સ્થિતિ યોગ્ય મુમુક્ષુ જીવને પ્રાપ્ત, તે સ્થિતિ યોગ્ય મુમુક્ષુ જીવને પ્રાપ્ત થાય છે. એટલે આગળ ચાલીને તેની પરિણતિ વધારે સરળ થઈને, એકદમ સરળ થઈને, સરળ એટલા માટે દેવું છે કે જે આત્મસન્મુખ પરિણતિ થાય છે તે અવસ્થામાં ઉત્પન્ન થયેલા રાગને પણ રોકવાનું નિમિત્ત બનાવતી નથી. શુભ રાગને પણ, ઊંચા સ્તરના રાગને પણ એ રોકવાનું, એમાં ઠીક પણ, એમાં રોકાવવું, એમાં અટકવું, એમાં એકત્વ જતું, એ છોડવ એકત્વને તો છોડવું છે. જે મિથ્યાત્મા રાગ સાથે એકત્વ થઈ રહ્યું છે તે ભેદ જ્ઞાનની પ્રક્રિયાથી તો છોડવું છે. એટલે તે અસરળતામાં એકત્વ થાય છે અને સરળતામાં ત્યાંથી છૂટું થાય છે. અથવા જ્ઞાન રાગમાં નહીં રોકાતા આત્મસન્મુખ થઈને આત્મામાં પરિણમે, આત્માના આશ્રય પરિણમે એવી સ્થિતિ યોગ્ય મુમુક્ષુ જીવને પ્રાપ્ત થાય છે. અપૂર્વ ઊંડી જિજ્ઞાસાના કાળમાં સતનું શ્રવણ ઊંડા સંસ્કારનું કારણ બને છે. એ સંસ્કાર કોઈ વખત જે પડી જાય છે એનો પણ અહીંયા એક પોઈન્ટ લઈ લીધો છે કે સત્શ્રવણ કોઈ ઊંડી જિજ્ઞાસાના કાળમાં જ્યારે થાય છે કોઈ જીવને, ત્યારે પણ એને સતના ઊંડા સંસ્કારનું એ કારણ બને છે. આ પણ એક પાત્રતાની ભૂમિકામાં પણ સંભવિત પ્રકાર છે. જેને આત્માના સંસ્કાર કહીએ, જેને સતના સંસ્કાર કહીએ, અપૂર્વ સંસ્કાર કહીએ, કે જે સંસ્કાર એને ભવિષ્યમાં, નજીકના ભવિષ્યમાં, એટલે કોઈને તેના તે ભાવમાં તો કોઈને બીજા જ ભાવમાં, એથી બહુ લાંબુ નહીં, અથવા એકાદ ભાવ મૂકી દે, કોઈ એવો ઓછી ઉંમરનો હોય, ઓછા ઓછા આયુષનું હોય બસ, પણ બહુ લાંબો કાળનો હોય, તો એને આત્મજાગૃતિનું કારણ થાય એવા સંસ્કાર અપૂર્વ ઊંડી જિજ્ઞાસાના કાળમાં એવા સંસ્કારનું થવું, એવા સંસ્કારનું પડવું બને છે. તેથી જે તીવ્ર જિજ્ઞાસા છે અથવા અપૂર્વ ઊંડી જિજ્ઞાસા છે એ સતની નજીક આવવાનો એક બહુ સારો તબક્કો છે. અહીંયા એ વાત કહેવી છે. સામાન્ય જિજ્ઞાસાથી ધર્મના ક્ષેત્રમાં જીવ અનંતવાર પ્રવર્ત્યો છે, આવ્યો છે, પ્રવર્ત્યો છે, પણ એણે સતની કોઈ અપૂર્વ ઊંડી જિજ્ઞાસા ક્યારેય ઉત્પન્ન કરી જ નથી. એણે સમ્યક દર્શન તો કર્યું નથી, મોક્ષ માર્ગમાં કદી આવ્યો નથી, પણ સતની અપૂર્વ જિજ્ઞાસા જે કરવી જોઈએ એ પણ જીવે કરી નથી. અને એ ત્યારે કરે છે કે જ્યારે એને નિજ હિતની એટલી દરકાર જાગે, ત્યારે મારું હિત મારે કરવું કરવું છે, મારું કલ્યાણ મારે કરવું છે. તે સામાન્ય પ્રકારે નહીં, તો એમ કે ધર્મનું જે લોકો ધાર્મિક ક્રિયા કરતા હોય, ધર્મના ક્ષેત્રમાં રચા પચા રહેતા હોય, ધર્મ કાર્યોમાં એને તો પોતાનું કલ્યાણ કરવાનો ભાવ હોય જ ને, એવી સામાન્ય વાત નથી. પણ જે જીવને કોઈ અસાધારણ દરકાર લાગે છે ત્યારે તે જીવ પોતાના સત્ય સ્વરૂપની બહુ અપૂર્વ ઊંડી જિજ્ઞાસામાં આવે છે, ને એ જ ઊંડી જિજ્ઞાસાનો જે તબક્કો છે એ સૌથી સારામાં સારો અવસર છે. ક્યાં તો એ જીવને સંસ્કાર પડી જાય છે અને કાં તો એ જીવને એ જિજ્ઞાસામાં એને વિધિ અથવા માર્ગની સૂઝ આવી જાય છે, માર્ગની પ્રાપ્તિ થઈ જાય છે. આ રીતે ત્રિકાળ સતનું સ્વરૂપ આવું છે અને એની સન્મુખ થવાનો ઉપાય પણ આ જ પ્રકારે છે. એ પણ જિજ્ઞાસાના કાળમાં જ સમજાય છે, કેમ કે એ જિજ્ઞાસા અપૂર્વ જિજ્ઞાસા એની દરકારને, એની જરૂરિયાતને, એની માત્રાને સૂચવે છે. દરકારની માત્રા કેટલી છે, જરૂરિયાતની માત્રા કેટલી છે. જેમ પાણી ન મળે તો માણસના પ્રાણ જાય, તો ત્યાં સિવાય પાણી એને બીજું કાંઈ કોઈ ચીજમાં એનું મન લાગે એવું બની શકતું નથી. એમ એને એ તો એક વખતના પ્રાણ જાય, એક વખતના મૃત્યુનો સવાલ છે. જેને અપૂર્વ ઊંડી જિજ્ઞાસા આવી છે એને તો અનંત જન્મ મરણનું ચિત્ર ખ્યાલમાં છે, કે અહીંયા જો સતની નજીક ન ગયો, સતને ન જાણ્યું, સતને ન શોધ્યું, સતને શોધવાની એવી અપૂર્વ જિજ્ઞાસા ન થઈ કે ન રહી, તો અનંતકાળમાં પાછો ક્યારે આ વિષય બાજુની જાગૃતિ આવશે કે કેમ, એની કાંઈ ઠેકાણું રહેતું નથી. એટલે એ રીતે એ બહુ મહત્વનો તબક્કો છે. તેથી છેવટે બીજી ગતિમાં અથવા બીજા ભાવમાં પણ સત્પ્રગટવાનું તે કારણ બને છે. બીજી ગતિમાં કોઈ પણ ગતિમાં જાય, ચાર ગતિમાંથી મનુષ્ય થઈને મનુષ્ય થાય, તિર્યંશ થાય, દેવ થાય, નારકી થાય, કોઈ પણ ગતિમાં એને સંસ્કારનું જો કારણ થયું હોય તો ત્યાં એને સત્પ્રગટવાનું એ કારણ બને છે. અથવા બીજા ભાવમાં જાય, બીજી ગતિમાં અથવા તેના તે ભાવમાં અથવા બીજા ભાવમાં પણ એને એ પ્રગટવાનું કારણ બને છે. નિયમ નથી, કેમ કે પહેલા કેટલા ભાવે જીવ કરી ચૂક્યો છે એનો કોઈ નિયમ છે? ના, તો બંધ સારો પડે. પછી જો બંધ પડે તો મનુષ્ય મટીને મનુષ્ય થાય. જો ગતિનો બંધ ન પીડ્યો હોય અને મિથ્યાત્માં જ કાળ પૂરો કરે અને સંસ્કાર થઈ ગયા હોય તો મનુષ્ય મટીને મનુષ્ય થાય, અથવા મનુષ્ય મટીને દેવ થાય. એવી કોઈ બીજી હલકી ગતિમાં ના જાય, કેમ કે પરિણામ પાત્રતાના છે, બહુ ઊંચા સ્તરના પરિણામ છે. શુભ ભાવમાં પણ એના પરિણામ ઊંચી સ્થિતિના છે. અથવા જેમ સમ્યક દ્રષ્ટિને કોઈ અશુભ ઉપયોગના કાળમાં આયુષનો બંધ પડતો નથી, આયુષની ગતિનો, એમ આને પણ ન પડે, કેમ કે એ પણ પાત્રતામાં નજીક છે ને, એટલે એને પણ ન પડે. કાં તો મનુષ્ય મટીને મનુષ્ય થાય, કાં મનુષ્ય મટીને દેવ થાય. હા, દેવગુરુ શાસ્ત્ર અથવા સત્પુરુષ. હા, નહીં, દેશના લબ્ધિ તો ઘણી વાર મળી ચૂકી હોય છે, પણ દેશના લબ્ધિમાં એટલું લાભનું કારણ નથી. દેશના લબ્ધિ તો દેશના લબ્ધિ સુધી અનંત વાર આવ્યો છે. ચાર જે લબ્ધિ છે, પ્રાયોગ લબ્ધિ, દેશના લબ્ધિ, ચાર લબ્ધિમાં અનંત વાર આવ્યો છે. એ કઈ એટલું બધું કારણ નથી. સંસ્કાર સુધી વસ્તુ છે, સંસ્કાર પડવા બીજી વાત છે. સંસ્કાર પડે તો જેમ સમ્યક દર્શન એને થાય જ થાય. આત્માના સંસ્કાર કોઈ લીએ સંસ્કાર પડે, સમ્યક દર્શન થાય જ થાય. જેમ સમ્યક દર્શન થાય અને મોક્ષ થાય જ થાય એવું છે. શ્રીમદજીએ તો ત્યાં સુધી લીધું છે. કોઈ સમ્યક દ્રષ્ટિથી ને પડી જાય તો પણ એ પાછો પામી જાય છે, એનું કારણ એની પાસે સંસ્કાર છે. સમ્યક દર્શન નથી રહ્યું, સમ્યક દર્શનથી ચ્યુત થયેલા જીવને સમ્યક દર્શન નથી રહ્યું, સંસ્કાર રહી ગયા છે એની પાસે. સંસ્કારના બળે પાછો ફરી પામે છે એ પરિસ્થિતિ છે. સંસ્કારને મહત્વ સારું એવું છે આ જગ્યાએ. એવું હોય છે કે જીવને રસ અને રુચિ કોઈ સારી હળવાશના કાળમાં વેદાઈ જાય છે. પૂર્વ જિજ્ઞાસાના કાળમાં એને આત્મા સાંભળતા, આત્માનું સ્વરૂપ સાંભળતા એવો અપૂર્વ રસ આવી જાય છે, અપૂર્વ રુચિનો સમય આવી જાય છે. એને એટલું રુચિ જાય છે, એટલો રસ પડી જાય છે કે એના સંસ્કાર પડી જાય છે. એ માણસનું કે આ શરીર ઉપર ગુમડા થાય છે, તો મોટા ભાગે તો ગુમડા થાય ને, પછી ચામડી એવી ને એવી થઈ જાય. પણ કોઈ બહુ પાકેલું હોય ને ઊંડે સુધી ઘા એનો દેખાતો એવો ગયો હોય, પછી રોજાઈ જાય ને તો એની નિશાની ન જાય, શરીર ઉપર બને છે કે નથી બનતું? જેટલી અસર થાય છે બધી વિભાવની જ અસર થાય છે, અનેક જાતના દુઃખની સુખની વિભાવની અસરો જે થાય છે, અનેક જાતના વિકારની, એ બધી અસર ભૂંસાઈ જાય છે. તમે ગમે તેવી મિષ્ટાન ખાધું હોય, ગમે તેવી કેરી ખાધી હોય, તો અમુક ટાઈમે તમે ઝાંખું થઈ જાય, ભૂલાઈ જાય, ઘૂસાઈ જાય, થાય કે ન થાય? ભવાંતરે તો સાવ ઘૂસાઈ જાય, ખબર જ નથી હોતી કે આગલા ભાવમાં શું થયું, શું નહોતું થયું. જ્ઞાન પણ માલ્યું ને, પણ એ ખ્યાલમાં નથી આવતો. એ મર્યાદિત ચીજ છે, આ સ્વભાવ છે, અમર્યાદિત ચીજ છે. અને સ્વભાવની અસર છે, સ્વભાવ કાયમી ચીજ છે ને એની અસર એક કાયમી ચીજ છે, અમર્યાદિત વસ્તુ છે. એ અમુક હદે ગયો પરિણામ ઉપર, એટલે એ વાત પૂરી થઈ ગઈ ત્યાં, પછી એમાંથી જઈને જાય નહીં, કાળાંતરે કોઈ કાળે ન જાય, અનંત કાળ સુધી ન જાય. સંસ્કાર એવી ચીજ છે કે જેને સંસ્કાર લઈ લીધા, જ્ઞાનીના નિમિત્તનું, પ્રત્યક્ષ જ્ઞાનીના નિમિત્તનું વધારે મહત્વનું કારણ પણ એ છે કે પ્રત્યક્ષ શ્રવણની અંદર અસર વધારે ઉપજે છે, એટલી પરોક્ષ વાંચનમાં નથી ઉપજતી, એટલી પ્રત્યક્ષમાં ઉપજે છે. તો કોઈ પણ પ્રસંગમાં એવું જ છે ને, છાપામાં વાંચો, પ્રસંગને નજરે જુઓ, એક એક્સિડન્ટનો ફોટો છાપામાં જોયો હોય અને એક નજરે જોયો હોય, માણસને કેટલો ફેર પડે છે. સગા સંબંધ હોય એને તો દુઃખ થાય, પણ કેને જેને કાંઈ લાગતું ન ઓળખતું હોય એને દુઃખ થઈ જાય, એવું બને છે ને? કેમ કે નજરે જુએ છે, એટલે પ્રત્યક્ષની અસર ઘણી પડે છે. એમ પ્રત્યક્ષ યોગે કોઈ આત્મા સાંભળવા મળતો હોય તો એની અસર આવવાનો ઘણો સંભવ છે, એટલે ત્યાં સંસ્કારનો સુયોગ ઘણો છે. ગુરુદેવે આ વાત કહી છે, ભલે અત્યારે સમ્યક દ્રષ્ટિ થનાર ઓછા છે, એવા પુરુષાર્થી જીવો નથી જોવામાં આવતા, સમાજ ઘણો થઈ ગયો, સંખ્યા ઘણી થઈ ગઈ, પણ સંસ્કાર લઈને અનેક જીવો જશે. કેમ કે ઘણાને રસ ને રુચિ થાય છે, ને એ કાંઈ એવું નથી કે જેને રસ થાય, રુચિ થાય, સંસ્કાર પડે એ વ્યક્તિ પ્રસિદ્ધ જ હોય એવું કાંઈ નથી. હજારો સાંભળનારા બેઠા હોય એમાં કોઈને કેટલી અસર થાય છે તે સ્વતંત્ર યોગ્યતાનું વિષય, એનું કઈ ટીવીમાં નામ નથી આવતું કે આને આટલું કામ થઈ ગયું, એવું કઈ આવતું નથી. આમ તો બે એકબીજાના અવિનાભાવી ભાવો છે. ખરી જિજ્ઞાસા ભાવના સહિત હોય છે, અને જ્યાં ભાવના યથાર્થ હોય છે ત્યાં જિજ્ઞાસા પણ એને ન હોય, અને ભાવના જેટલી હોય એ ભાવના હોતી નથી, એને ભાવના નથી કહેવાતી. એટલે બંને અવિનાભાવી ભાવો છે, અને બંને એક સાથે કામ કરતા હોય છે. આમાં લખવામાં ક્રમ પડે છે, બતાવવામાં ક્રમ પડે છે. મુક્ષુતાના કેટલાક ભાવો તો એક સાથે જ બધા પ્રવર્તમાન છે, એનું આખું બધાનું એક સાથેનું પરિણમન, એનું નામ મુમુક્ષુતા અથવા એનું નામ મોક્ષાર્થી પણ એમ અહીંયા કહેવાય છે. મોટા ભાગે તો એવી વાત છે. એટલે લખતી વખતે પ્રશ્ન થયો હતો કે આમાં કોને પહેલા ક્રમ આપવો ને કોને પછી ક્રમ આપવો, થોડો મંથનનો વિષય થઈ જાય છે. કેમ કે ખરેખર કેટલાક ભાવો એવા છે જે આગળ પાછળ નથી, એક સાથે જ ઉપજે છે, એક સાથે જ પ્રવર્તમાન હોય છે. કહેવામાં એને જો ક્રમ આપો તો પહેલા આ થાય પછી આ થાય એમ છે કે એમ નથી? ત્યારે કેટલીક વિષયમાં ક્રમ પણ છે. આ પ્રકરણની અંદર કેટલોક વિષય ક્રમ વાળો પણ છે અને કેટલોક અક્રમ વાળો પણ છે. બે બરાબર સમજાવવું જોઈએ. ક્રમ છે ત્યાં ક્રમ સમજવો જોઈએ અને ક્રમ નથી ત્યાં ક્રમ નથી એમ પણ સમજવું જોઈએ. અને બંને પ્રકાર હોય છે એમ છે. બોલે ત્યારે તો સમજાવે ત્યારે તો સ્વાભાવિક છે કે વિષય એજન્ડા ઉપર છે, પણ ન બોલે તો પણ સમજવાનું મળે એવો પ્રકાર હોય છે. હવે થોડો પાત્રતાનો વિષય પૂરો કરીને બીજો પોઈન્ટ શરૂ થાય છે. સમ્યક દર્શન પ્રાપ્ત કરનાર જીવ પ્રાય તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે કે જે વિચારની ભૂમિકાવાળી દશા છે. જે સમ્યક દર્શન પ્રાપ્ત કરનારા જીવો છે અથવા જેને સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે કાંઈ પણ ક્રિયા થાય છે એમાં તત્વજ્ઞાનનો અભ્યાસ મુખ્ય છે. એ વાત ટોડરમલજીએ લીધી છે કે સમ્યક દર્શનમાં નિમિત્ત તત્વજ્ઞાનનો અભ્યાસ છે. એટલે બીજી જે ક્રિયા છે એ સમ્યક દર્શનમાં નિમિત્ત નથી. દયા, દાન, ભક્તિ, યાત્રા કે અનેક પ્રકારના બીજા જે ઉપવાસ આદિ કાંઈ પણ વ્રત છે એ સમ્યક દર્શનના સીધા નિમિત્ત. લોકોને તો એ હજી ખબર નથી સંપ્રદાયમાં કે સમ્યક દર્શન સાથે સીધો સંબંધ કોને છે ને. પહેલા સમ્યક દર્શન થવું જોઈએ પછી બીજી વાત છે. એટલે તો જે કોઈ જે બતાવે પોતે અજાણ્યો છે, બતાવનારે અજાણ્યા હોય છે, પોતે પણ અજાણ્યા હોય છે અને એમને ગતાનું ગતે અંધો અંધ પડાય એવું ચાલતું હોય છે સંપ્રદાયમાં. પણ સામાન્ય રીતે જે સમ્યક દર્શનને પ્રાપ્ત કરવા માગતા હોય છે એવા જીવો પણ ભલે સમ્યક દર્શન પામે ન પામે એ બીજી વાત છે, પછીની વાત છે, પણ એ જીવોને એટલો તો ખ્યાલ હોય છે કે તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ. તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા સમ્યક દર્શનની પ્રાપ્તિ થવી સંભવિત છે. આટલું તો એની બુદ્ધિપૂર્વકની સમજમાં વાત હોવી જોઈએ. તો સમ્યક દર્શન પ્રાપ્ત કરનાર જીવ પ્રાય તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે અને આ જે તત્વજ્ઞાનનો અભ્યાસ છે તેમાં વિચારની ભૂમિકા છે. એમાં અનેક પ્રકારે વિચારોની ગતિ, વિચારોનું ચક્કર, તત્વ સંબંધીના વિચારોનું પરિણમન ચાલે એ સ્થિતિ છે. આ વિચારની ભૂમિકામાં પણ ભેદ જ્ઞાનના લક્ષ્ય અને ભેદ જ્ઞાનના વારંવારના પ્રયાસરૂપ અભ્યાસ સહિત વિશેષ ચિંતનપૂર્વક અથવા ઊંડા ચિંતનપૂર્વક શાસ્ત્રોનું અધ્યયન કરતું છે. અને જે જીવો તત્વજ્ઞાનની ભૂમિકામાં આવેલા છે એને આ માર્ગદર્શન છે કે એને શું કરવું જોઈએ, કે એને ભેદ જ્ઞાન કરવું છે એ લક્ષ્ય એને સ્વાધ્યાય કરવો જોઈએ. શાસ્ત્રોનું અધ્યયન, હું ભેદ જ્ઞાન કેમ કરી શકું, મને ભેદ જ્ઞાન કેમ થાય, ભેદ જ્ઞાન કરવા માટે અહીંયા મને શું ઉપયોગી વિષય મળે છે શાસ્ત્રમાં, આ લક્ષ્ય એનું શાસ્ત્ર અધ્યયન ચાલવું જોઈએ. એક અથવા વેદ જ્ઞાન એને વેદ જ્ઞાનનો પ્રયત્ન અને પ્રયાસ ચાલે અને શાસ્ત્ર અધ્યયન ચાલે, આગળની ભૂમિકા છે. કાં તો વેદ જ્ઞાનના લક્ષ્ય એને શાસ્ત્ર અધ્યયન થવું જોઈએ, અથવા વેદ જ્ઞાન એને નો પ્રયાસ વારંવાર થવો જોઈએ શાસ્ત્ર અધ્યયનના કાળમાં. માત્ર અધ્યયન ખાતર અધ્યયન થાય, શાસ્ત્ર વાંચવા ખાતર ન જાય, એ પ્રકાર બરાબર નથી. એવા પ્રયાસરૂપ અભ્યાસ સહિત વિશેષ ચિંતવન પૂર્વક એક પોઈન્ટ આમાં છૂટી ગયો છે. આને લગતો એ શાસ્ત્ર અધ્યયનના વિષયનો પોઈન્ટ છે, અહીંયા છૂટી ગયો છે કે શાસ્ત્ર છે એ અનુભવી જીવની અનુભવપૂર્વક અનુભવયુક્ત કથની છે, એનું નામ શાસ્ત્ર છે. શાસ્ત્ર એક કથની છે અને તે અનુભવી પુરુષોની કથની છે, અનુભવયુક્ત છે અને અનુભવપૂર્વક એ સૂચનો નીકળેલા છે. તો એ કથનનો સર્વકથનનો અભિગમ અનુભવ છે, સર્વકથનનું કેન્દ્ર સ્થાન છે તે અનુભવ છે, અને સર્વકથનની પાછળ એક દ્રષ્ટિકોણ અનુભવનો જ છે. તો જેને શાસ્ત્ર અધ્યયન કરવાનો પ્રસંગ છે એણે એ અનુભવનો દ્રષ્ટિકોણ સાથે રાખવો જોઈએ, નહીંતર કોઈક બીજો પૂર્વગ્રહ કામ કરી જશે. પૂર્વગ્રહથી જીવ મુક્ત નથી. સામાન્ય રીતે તો એવી સૂચના કરી છે જ્ઞાનીઓએ કે તત્વજ્ઞાનના ક્ષેત્રમાં તું પ્રવેશ કર ત્યારે કોરી પાટી થઈને આવજે. લખાયેલા ઉપર નવું લખાતું નથી પાટીમાં, પણ કોરી પાટી ઉપર લખાય છે. એટલે આગનું બધું વાંચ્યું, સાંભળ્યું, વિચાર્યું, એકવાર તું ભૂલી જા, પૂછી નાખે, મગજમાંથી કાઢી નાખે. એનો અર્થ કે બહુ ગૌણ કરી નાખે. આમ તો કઈ નીકળી જતું નથી, પણ એની ગૌણતા અત્યંત વિચારપૂર્વક આવી જવી જોઈએ કે એ બધું માંથી કાંઈ બરાબર છે ને કાંઈ સાચું છે એ વાત અત્યારે ભૂલી જવી છે. હવે સાચું શું છે એ મારે નવું સમજવું છે, એવી જિજ્ઞાસા લઈને એને બેસવું જોઈએ. જો પહેલાનું પણ થોડુંક હારે સાથે સાથે રાખે તો મુશ્કેલી પડે. ગુરુદેવ દ્રષ્ટાંત આપતા કે માખી વિષ્ઠા ઉપર બેઠી હોય, માખીને એક સૂંઢ હોય છે આગળ, એની નાસિકા જેવું છે. આપણે જ્યાં આગળ નાક હોય છે એ જગ્યાએ સૂંઢ હોય છે, જે માખીને સૂંઢ હોય એને એક સપાટલી સળી જેવું હોય છે ફૂલો. હવે એમાં વિષ્ઠાના કણ ભરાઈ જાય, એ વિષ્ઠાની ગોળી લઈને ઉડીને માખી પછી ફૂલના સુગંધી ફૂલ ઉપર બેસે તો એને વિષ્ઠાની સુગંધ આવે, એને ફૂલની સુગંધ ના આવે પછી, કેમ કે એની અંદર ભર્યું છે, એની સૂંઢમાં ભરી છે વિષ્ઠા. તો એ સુગંધી ફૂલ ઉપર ગમે એવા સુંદર ને સુગંધી ફૂલ ઉપર બેસે તો એને તો એ ગંધ આવશે. એમ જીવે પહેલા અસત જે ભર્યું છે, અસતના સંસ્કાર ને અસતની વાત જે એના મગજમાં ભરી છે, વિચારની ભૂમિકામાં ભરી રાખી છે, એ વાતને પકડી રાખીને એ સતને સાંભળવા કે વિચારવા બેસે એને ગ્રહણ નહીં થાય, એ છોડી દેવું પડશે. એને પૂર્વગ્રહ છે એ જાતનો. તો અહીંયા એમ કહે છે કે જે મુદ્દો લેવો છે એ લેવો છે, કહેનારનો જો અનુભવનો દ્રષ્ટિકોણ છે તો વાંચનારનો પણ અનુભવનો દ્રષ્ટિકોણ હોય તો કહેનારના દ્રષ્ટિકોણને તે યથાર્થ પ્રકારે ગ્રહણ કરી શકે. આ એકદમ ન્યાય સંપન્ન વાત છે. કહેનારનો દ્રષ્ટિકોણ અનુભવનો હોય અને વાંચનારનો દ્રષ્ટિકોણ અનુભવનો ન હોય તો તો એમાંથી કહેનારનો દ્રષ્ટિકોણ પકડી નહીં શકે, જે કહેવા માગે છે તે નહીં પકડી શકે, આ પરિસ્થિતિ આવી જશે. નહીં હવે જુઓ, એ તો જરા થોડો વિશાળ વિષય છે કે કહેનાર એમ કે રાગ વિકલ્પ દુઃખરૂપ છે, તો અનુભવના દ્રષ્ટિકોણ વાળો કેવી રીતે સમજશે અને વગર અનુભવના દ્રષ્ટિકોણ વાળો કેવી રીતે સમજશે, બે વાત વિચારી આપણે. તો વગર અનુભવના દ્રષ્ટિકોણ વાળો એમ વિચારશે કે આ વાત તર્કથી તર્ક શુદ્ધ છે કે નહીં, યુક્તિથી વિચારીએ, તર્કથી વિચારીએ, ન્યાયથી વિચારીએ, શાસ્ત્રના આધાર મળે છે કે નહીં આને માટે, શાસ્ત્ર આધાર વાળી વાત છે કે શાસ્ત્રના આધાર વગર છે, આ વાત માટે શાસ્ત્ર આધાર ક્યાં છે. આમ અનેક પ્રકારે એનો શબ્દાર્થ શું છે, કયા નહીંથી એનું વચન બરાબર નહીંથી સિદ્ધ થાય છે કે નહીં, બધા ગમે એ રીતે અનેક પ્રકાર છે. પાછા એને વિચારવાના પ્રકાર અનેક છે વિચારની ભૂમિકામાં, અને એને બધી રીતે બંધ બેસતું લાગે તો એ કહે કે ના બરાબર છે, ન્યાય દુઃખરૂપ, રાગ દુઃખરૂપ છે એ માનવું જોઈએ. તો એને સાચું માન્યું છે કે ખોટું, ખોટું માન્યું, પણ આટલા બધા પ્રકારથી સિદ્ધ કરીને નક્કી કર્યું તો ખોટું, તો કે હા 70-75 વાર ખોટું છે. કેમ કે રાગ છે, દુઃખ છે, એ અનુભવનો વિષય છે અને અનુભવના દૃષ્ટિકોણથી એ સમજાવવું જોઈએ. તો એ ક્યારે સમજે કે પોતાના ચાલતા રાગમાં એ સમજને લાગુ કરે કે આમાં દુઃખ થાય છે કે નથી થતું, થાય છે કે નથી થતું, કેટલોક રાગ તો સુખરૂપ લાગે છે, કેટલોક દુઃખરૂપ લાગે છે. જે સુહાતો રાગ છે એ સુખરૂપ લાગે છે, અસુહાતો છે એ દુઃખરૂપ લાગે છે. રાગ માત્ર દુઃખરૂપ છે એ વાત કેવી રીતે સિદ્ધ થાય છે? તો જ્યાં સુધી મને મારા અનુભવની ચકાસણી ઉપર નક્કી ન થાય ત્યાં સુધી એ વાત મેં બરાબર સમજી, મારી રીતે સમજી નથી, બીજી રીતે સમજવી એને મંજૂર નથી. જેમ સોનાને એના કસોટી પથ્થર ઉપર ઘસીને જ માણસ નક્કી કરે, રૂપ જોઈને નક્કી ન કરે કે બહુ ચમકે છે, અને બિલકુલ સોનાનો જ રંગ છે, દેખાવ છે માટે સોનું છે એમ ન ચાલે. એ જેમ કસોટીના પથ્થર ઉપર ઘસીને જ નક્કી કરે સારી રીતે, એમાં અનુભવની કસોટી ઉપર ચડાવે છે. અનુભવનો દૃષ્ટિકોણ એ ટાઈપનો છે કે બધી જગ્યાએ પોતાના અનુભવને અંદરમાં લાગુ કરવા માગે છે. પછી કેટલે અંશે લાગુ કરે એ વળી બીજો વિષય છે, પણ પદ્ધતિ એની આ છે. એ પદ્ધતિ છે એ શાસ્ત્ર અધ્યયનની પદ્ધતિ, એવી પદ્ધતિ છે કે એ શાસ્ત્રના માં જે કથન કરનાર, શાસ્ત્ર લખનારનું જે અનુભવનું ઊંડાણ છે એના ઊંડાણમાં એ પહોંચી શકે છે, અને નહીંતર એના ઊંડાણમાં ન જાય કે ગમે ત્યાં જાય પછી બીજે જ જાય છે, એ પરિસ્થિતિ છે. એ મુદ્દો અહીંયા પ્રકરણની અંદર છૂટી ગયો છે. કોઈ કોઈ વાત તો એવી આવશે કે જે આમાં છૂટી ગઈ હોય. વેદ જ્ઞાનના વારંવારના પ્રયાસરૂપ અભ્યાસ એ જ વિશેષ ચિંતવનપૂર્વક અને ઊંડા ચિંતવનપૂર્વક એ ટૂંકાણમાં લઈ લીધું છે, પણ વાત અહીંયા થોડી આ સ્પષ્ટ કરવી જોઈતી હતી અનુભવના દૃષ્ટિકોણ. ઊંડાણનો વિષય એ છે ત્યાં વિશેષ ચિંતવનપૂર્વક અને ઊંડા ચિંતવનપૂર્વક શાસ્ત્રોનું અધ્યયન કર્તવ્ય છે, અને તો જ માર્ગની દિશા સૂજવાનું સુગમ થાય, અન્યથા નહીં, અને તો જ જે અંતર્મુખનો માર્ગ છે, જે અંતર્મુખની દિશારૂપ માર્ગ છે, એ સૂજે, સુગમપણે સૂજે. અને સૂજે ત્યારે સુગમપણે સૂજે છે, નથી સૂજતો એ તો દુર્ગમતા ભાવની વિપરીતતાને લઈને દુર્ગમતા ભાસે છે. બાકી જ્યાં ભાવ અવિપરીતતા અને યથાર્થતામાં આવવા લાગ્યા એટલે ત્યાં દિશા સૂજવાનું સુગમ થાય છે, અને બીજી કોઈ રીતે ત્યાં માર્ગની દિશા સૂજતી નથી. આ પ્રકારનો અંતરભ્યાસ તે જીવ કરી શકે છે કે જેને ગુણનો મહિમા છે, અથવા જેનું ચિત્ત ઊંડી જિજ્ઞાસાને વશ ઉદય પ્રસંગમાં રંગાતું નથી. શું છે કે આ પ્રકારનો અંતરભ્યાસ, એકનું શાસ્ત્ર અધ્યયન નથી લેવું, પણ પોતાનો અંદરનો અભ્યાસ સાથે લેવો છે પરિણમનનો. એટલે આ પ્રકારનો અંતરભ્યાસ કયો જીવ કરી શકે છે કે જે જીવને ગુણનો મહિમા છે, જેને નિર્દોષતાનો મહિમા છે, જેને ગુણનો મહિમા છે, જેને સ્વભાવનો મહિમા છે, એ જીવ આ પ્રકારનો અંતરભ્યાસ કરી શકે છે. અથવા ઉદય પ્રસંગમાં જેને રસ પડતો નથી, રસથી પરિણામ રંગાઈ જાય છે. સામાન્ય પ્રકારે ઉદયના પ્રસંગોમાં જીવનો રસ વિશેષ છે, અને એનું ચિત્ત પણ એ રસથી રંગાયેલું પ્રવર્તે છે. એ કઈ રીતે, અપેક્ષા શરત લીધી છે અહીંયા, કે જેનું ચિત્ત ઊંડી જિજ્ઞાસાને વશ હોય છે, એ ઊંડી જિજ્ઞાસાને લઈને રસ ઉડી ગયો બીજી બાજુથી. જિજ્ઞાસા એક, જિજ્ઞાસામાં એક ઊંડી જિજ્ઞાસાની પરિસ્થિતિ એવી છે કે જે બીજી બાજુના બધી બાજુના રસને નિરસ કરે છે. આ એક કુદરતી પરિસ્થિતિ છે. એટલે જેને સતની ઊંડી જિજ્ઞાસા છે જેના ચિત્તમાં, અને એ ઊંડી જિજ્ઞાસાને વશ જેનું પરિણમન છે, તેને ભલે કોઈ કોઈ પણ પ્રકારનો ઉદય હોય, પછી એમાં એવું નથી કે આવો જ ઉદય હોય એવું કાંઈ નથી, કોઈ પણ પ્રકારનો ઉદય હોય એમાં એનું ચિત્ત રંગાતું નથી, તે જીવ શાસ્ત્ર અધ્યયનમાં પ્રવર્તે તો આવો એનો અંતરભ્યાસનો પ્રકાર ચાલુ રહે છે, અંતરભ્યાસનો એનો પ્રકાર ઉત્પન્ન હોય છે, અને એ રીતે પોતાના કાર્યમાં આગળ વધે છે. ચિત્ત રંગાતું નથી અથવા નિરસ થઈ જાય છે. સત્પુરુષના વચનો અને શાસ્ત્રો જરૂર માર્ગ ચિંધે છે. જે સત્પુરુષના વચનો છે, પ્રત્યક્ષ છે, અને સત્શાસ્ત્રોમાં પણ અનુભવની અનુભવયુક્ત વાણી છે, અનુભવ ગર્ભિત વાણી છે, તે જરૂર માર્ગ ચિંધે છે. મોક્ષ માર્ગને જ બતાવે છે, અંતર્મુખ થવાના માર્ગને જ બતાવે છે, અને એકલા અંતરતત્વને ઉપાદેય બતાવે છે, અંતર્મુખ થવાના માર્ગને જ ઉપાદેય બતાવે છે. એ સિવાય બીજું કાંઈ બતાવતા હોય એની સત્શાસ્ત્રમાં ગણના પણ નથી ખરેખર. એ જરૂર માર્ગને બતાવનારા છે, પણ માર્ગને બતાવનારા હોય તો પણ, એમ લેવું છે સાથે સાથે, તો પણ મુમુક્ષુ જીવને પોતાની ઊંડી રૂચિ અને પ્રયોજનભૂત વિષયમાં સૂક્ષ્મ ઉપયોગથી માર્ગ તો પોતાથી જણાય છે, બતાવનારા હોય એટલે જણાઈ જાય છે એવું નથી, પણ જો પોતાની રૂચિ હોય અને રૂચિ હોય તો એનો ઉપયોગ સૂક્ષ્મ હોય, નહીતર એનો ઉપયોગ સૂક્ષ્મ હોઈ શકે નહીં. 295 છન્ન આપણે આવતી લીધો હતો, સ્વામિનારાયણ છન્ન. એવું કદી ન બની શકે બોલ લીધો હતો 195 છન્ન, કે સ્વભાવનો મહિમા હોય નહીં અને સંયોગમાં તીવ્ર રસ હોય અથવા સુખ બુદ્ધિ હોય અને એનો ઉપયોગ સૂક્ષ્મ થઈને આ વિષયમાં કામ કરવા લાગે, એવું કદી બની શકે? કોઈ જીવને ક્યારે ન બની શકે. ભલે ઉઘાડ ગમે એટલો હોય પણ ઉપયોગ સૂક્ષ્મ ન હોય, ઉપયોગ એના સ્થૂળ હોય. આ બહુ સ્પષ્ટ વિષય છે. એટલે એમ કહે છે કે માર્ગ દેખાડનારા બતાવનારા સત્પુરુષના વચનો અને શાસ્ત્રો હોવા છતાં પણ મુમુક્ષુ જીવને પોતાની ઊંડી રુચિ એનું કારણ છે સૂક્ષ્મ ઉપયોગને, અને પ્રયોજનભૂત વિષયમાં સૂક્ષ્મ ઉપયોગ, સૂક્ષ્મ ઉપયોગમાં એટલે પ્રયોજનભૂત વિષયમાં એ વધારે સૂક્ષ્મ થઈ જાય છે. તત્વજ્ઞાનના ક્ષેત્રમાં પણ બધી વાતો બધા જ જીવને પ્રયોજનવાળી હોય એવું નથી હોતું. ભૂમિકા અનુસાર દરેકને પોતાનું પ્રયોજન ભાસે છે કે અહીંયા મારા પ્રયોજનથી વાત છે, અહીંયા મને આ વાત લાગુ પડે છે, આ પ્રકારનો દોષ મને છે માટે અહીંયા મને આ વાત લાગુ પડે છે, એ જાતની પણ કેટલીક પદ્ધતિ છે સ્વલક્ષે શાસ્ત્ર અધ્યયન કરનારને. તો એક ત્રિકાળી પ્રયોજન છે, એવું એક પ્રયોજનભૂત વિષય છે. એક વર્તમાન પર્યાયમાં શુદ્ધિકરણનું પ્રયોજન છે, એ પર્યાય અપેક્ષિત પ્રયોજન છે, અને એમાં વિભિન્ન પ્રકાર છે. એમ બંને લઈ લેવા, પ્રયોજનભૂત વિષયમાં બંને પ્રકાર લઈ લેવા, બંને આવશે શાસ્ત્રની અંદર. તો પ્રયોજનભૂત વિષયમાં સૂક્ષ્મ ઉપયોગથી માર્ગ તો પોતાથી જણાય છે, આ રીતે એનો જો ઉપયોગ સૂક્ષ્મ હોય તો એને માર્ગનું જણાવવું તો પોતાથી થાય છે. બતાવનારા છે માટે માર્ગ જણાય છે એમ નહીં, પણ ખરેખર માર્ગ પોતે જોવે છે ત્યારે બતાવનાર ઉપર નિમિત્ત પણ લાગુ પડે છે. અલબત્ત નિમિત્તત્વ છે ખરું ત્યાં, પણ પોતે જ્યારે સૂક્ષ્મ ઉપયોગથી માર્ગને શોધે છે, માર્ગને જુએ છે, ત્યારે એને પેલાને નિમિત્ત ગણવામાં આવે છે. ખાસ કરીને ઉપયોગની સૂક્ષ્મતા થવાનું કારણ તો એક પ્રયોજનના વિષય ઉપર પકડ કેટલી છે. જેને જેટલી પ્રયોજનના વિષય ઉપર પકડ હોય, જગતના પ્રસંગોમાં પણ એમ જ છે કે જેને જેના જે વિષયના પ્રયોજન ઉપર પકડ વધી જાય તેને તે વિષયની સૂક્ષ્મતાનો વધારે ખ્યાલ હોય. માણસ વેપારની અંદર શું કરે છે કે જેનો જે વિષય હોય એની જે ખૂબીઓ વધારે જાણતો હોય છે, એથી અજાણ્યો હોય ઘરાક ચાલાક કે વેપારી ચાલાક કે વેપારી, કેમ કે એને એને એનું એ વિષયનું પ્રયોજનભૂત કાર્ય એની પાસે વધારે, અભ્યાસ વાળો એની પાસે છે. ઘરાક ક્ષેત્ર એ વેપારી ક્ષેત્ર એ, આ એનો નિયમ છે દરેક લાઈનની અંદર. એનું કારણ શું છે કે એ પ્રયોજન ઉપર એની પકડ ઘણી છે. એવી જ રીતે અહીંયા પણ જેને પોતાના નિજ હિતની પ્રયોજનની પકડ વધારે છે એને હિત અને અહિતના વિષયની સૂચ તરત આવે છે કે આ મને નુકસાન કરે છે અને આ મને લાભ કરે છે. એટલું એને બરાબર સમજાઈ જાય છે, ન સમજાય એવું ન બને, એવો નિયમ છે. શિષ્ય